मङ्गलरूपिणी च हसितं यस्यास्ति वै मङ्गलं नेत्रे मङ्गलदे च दोर्विलसितं नृणां परं मङ्गलं वक्त्रं मङ्गलकृचपादचलितं यस्याखिलं मङ्गलं सोऽयं मङ्गलमूर्तिराशु जगतो नित्यं क्रियान्मङ्गलम् स्वामिनारायणो नीलकण्ठो नारायणो हरि कृष्णाश्च सहजानन्द कृष्णोऽस्तु मे हृदि श्रूयताम देवदेवेश स्वामिनारायण प्रभो त्वदीयेनावधानेन कथयिष्ये शुभाकथा वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमिर्मुदा धर्मनन्दनमहं ॐ श्री अवतारिणे श्री स्वामीनारायणाय नमो नमः श्री हरि कृष्णाय घनश्यामाय नीलकण्ठाय श्री सहजानंद स्वामिने नमो नमः। बोलो श्री स्वामीनारायण भगवान श्री हरि कृष्ण महाराज की जय। श्री लाडिला घनश्याम महाराज की जय। श्री नारायण मुनि देव की जय। दरेक भक्तों ने जय स्वामी। वाला भक्तो दिव्य मंदिर में बिराजता अनंत ब्रह्मांड ना आधार अपना मोक्षना दाता एवा वाला वाला लाडी लगन श्याम महाराज दिव्य सभा में बिराजता राजा धीराज महाराज बालूडा हरि कृष्ण महाराज गुरुवर्य निष्कुलान स्वामी धीरज आख्यान ग्रंथ में જળ ભરતની કથા લખે છે। પરમહંસ માત્રના આદર્શ કોઈ પરમહંસ હોય ને તો એ હતા જળ ભરત। જળ ભરતની કથા બધા પુરાણોમાં લખાણી। મહારાજ પણ વચનાર્થમાં આ કથાને લખે છે। महाराज के भागवत में जो भरत जी नो आख्यान चमत्कारी से एवी बीजी कोई कथा चमत्कारी नथी। आमा शू चमत्कार छे भरत जी ने कथा चमत्कारी लखी भागवत आम महाराज बोले वचना चमत्कार तो ये हतो કે સાર્વભૌમ સમ્રાટ રાજ છોડી અને એક મૃગ બાળકમાં બંધાણ જ્યાં બંધન ન થવું જોઈએ ત્યાં બંધન થઈ ગયું। આ ચમત્કાર છે કહો। ભરતજીને પ્રારબ્ધ નડી ગયું। સ્વયં ભગવાનના દીકરા હતા છતાંય એમને એમ થયું કે હું આ રાજ્યમાં બંધાઈ જઈશ. આ રાજ, સ્ત્રી, પુત્ર, કુટુંબ, પરિવાર મને બંધન કરશે, માટે આ બધું છોડી અને એકાંતમાં જઈ અને ભગવાનની આરાધના કરી લો. આવા મહાન વૈરાગ્યવાન, જ્ઞાની અને ધીરજવાળા સમ્રાટ રાજા હતા. ઋષભદેવ ભગવાનને હો દીકરા હતા, એમાંથી સર્વથી મોટા ભરત હતા. એ ગંડકી નદીને કિનારે પુલાશ્રમમાં તપ કરવા વૈયા ગયા છે, બધું છોડીનો. એમ લખ્યું છે, મલવત જહો. માણસ જે મળનો ત્યાગ કરે પછી એનો સંકલ્પ નથી કરતો, એમ રાજ, સ્ત્રી, પુત્ર, કુટુંબ, પરિવાર, ખાન પાન, વૈભવ આ બધાનો ત્યાગ કરી ભગવાનની આરાધનામાં લાગી ગયા છે. પણ દયારૂપી માયે આવી અને ભરતજીને વિઘન કર્યું છે. ભરતજી એટલા બધા ભગવાનમાં મગ્ન રહેતા હતા, પૂજા કરતા હોય કેટલો સમય વ્યતીત થઈ જાય એને ખબર નહોતી પડતી, પૂજામાં બપોર પડી જતા હતા. ભગવાનની મૂર્તિમાં એટલા બધા જોડાઈ ગયેલા આ વ્યક્તિ હતા. પણ એક દિવસ એવી બીના બની કે એક સ્ત્રીએ તાડ મારી અને કોઈ મૃગલી ભયભીત બનેલી અને ગંડકી નદીને કૂદકો મારીને ઠેકવા ગઈ છે, ત્યારે ગર્ભ એનો સ્રવી પીડ્યો છે. હવે આ સ્નાન સંધ્યા કરતા હતા ભરતજી, તો એના હાથમાં એ બચ્ચું આવ્યું છે, એની માં તો મરી ગઈ હતી. ભરતજીને એમ થયું કે આ બચ્ચાનું રક્ષણ હું નહીં કરું તો કોણ કરશે, એટલે એને હાથમાં લઈ જળમાંથી બહાર આવી અને પોતે જ્યાં નિવાસ કરતા હતા ત્યાં આવીને રાખ્યું. હવે તરત તો કઈ ઘાસ ખાઈ નહીં જન્મમાં ભેગું, દૂધની વ્યવસ્થા કરવી પડે. પછી ભરવાડોના દેહમાંથી જાક દૂધ ગોતવાઈ ગયા, એ થોડુંક મોટું છે. પૂજામાં બેહે ભરતજી તો માથે બેહે, ક્યારેક ખંભે બેહી જાય, ક્યારેક સિંગડિયું ભરાવે. જેમ ભગવાનમાં પ્રેમ હતો ને એમ ધીરે 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 આ બાળક મૃગમાં પ્રેમ થઈ ગયો. એણે કરતા પણ માથે લઈ લીધો. એને એમ થયું કે હું નહીં રક્ષા કરું તો આની કોણ રક્ષા કરશે. વિચાર કરો, આપણે કરતા પણ માથે લઈને ત્યારે બંધન થાય છે. બાકી જંગલમાં તો કેટલાય પશુ પક્ષી આટા મારતા, એનું રક્ષણ કોણ કરે છે? બધાનું રક્ષણ ઠાકોરજી કરે છે. પણ માણસ પોતાની માથે કરતા પણ લે ને ત્યારે એને બંધન જરૂર થાય છે. તમે ઘરમાં બધો વહીવટ કરતા હો ને તમે ઘર ચલાવતા હોય તો ક્યારે એમ ન માનો હું આ બધું કરું છું, તમે તો નિમિત્ત માત્ર છો. કરતા હરતા તો મારો મહારાજ છે. મહારાજ વનવિચરણ કરતા ને તો ગામથી 3 કોશ દૂર એક બાવાજી રહેતા હતા. મહારાજ ત્યાં રહ્યા રાત. મહારાજ કે બાવાજીએ 3 કોશ ગામ દૂર છે તો ગામની નજીક રહેતા હોય તો ભિક્ષા માગવા જવા સારું પડે, અહીંથી તમારે બહુ દૂર પડે. ત્યારે એણે એમ કીધું કે વરણી, ગામની નજીકમાં રહું તો આ જગ્યામાં મેં એક બર્ડ બોયા છે, એ વડને પાણી કોણ પાય? મેં વડલો વાવ્યો છે એને હું પાણી પાવશું એટલે અહીં રહ્યો છું, હું અહીંથી વયો જાઉં તો વડલો હુકાઈ જાય. મહારાજ કે આ બધા જંગલના ઝાડવા છે એને કોણ પાણી પાતું છે? પણ જીવને એવું બંધન હોય છે, એમ માને છે કે હું સૌ તો જ આ બધું છે, એવું નથી હોતું. આપણે નહોતા ત્યારે આ જગત હાલતું હતું ને, અને આપણે નહીં હોય, આપણું અસ્તિત્વ નહીં હોય ત્યારે આ જગત તો ચાલવાનું છે. આપણે તો ખોટો અહમ ધારીએ છીએ કે આ મેં કર્યું, આ હું કરું. ગમે સારું કાર્ય આપણે કરીએ, યશ ભગવાનને આપો. કારણ કે યશના ભોગતા ભગવાન છે, આપણે થઈ જ નહીં. આપણે તો આમ તો માથે લઈ લઈએ છીએ. આજ ભરતજીને કરતા પણ હું પોતાને વિશે મનાણું એટલે બંધન થયું છે. કેટલો મોટો ત્યાગ, કેટલી મોટી એમની સમજણ, હે. છતાંય એક સામાન્ય મૃગ બાળકમાં જેને બંધન ન થાય એવું ભયંકર બંધન થઈ ગયું. કે ભગવાનની પૂજા પાઠ, ભગવાનમાં મન રાખતા હતા, ભગવાનમાં જોડાયેલા, એ બધું ભૂલાઈ ગયું. ધીરે ધીરે જેમ ભગવાનમાં હેત હતું ને એ બધું પરિવર્તન થઈ ગયું, મૃગના બાળકમાં હેત થઈ ગયું. પછી તો આઘું પાછું વયું જાય ને તો ભરતજી બહુ ઉદાસ થઈ જતા, ક્યાં વયું ગયું, અને કોઈ પ્રાણી મારી તો નહીં નાખે ને, ગોતવા જ આવ્યા. પણ આ તો વિજાતી હતું એટલે મનુષ્યારે તેને બહુ ફાવે નહીં. એક દિવસ હરણનું ટોળું આવ્યું ને એને ભેગું જતું રહ્યું, અને આ બાજુ ભરતજી પણ સમય જતા એની ચિંતનમાં એનો દેહ પીડ્યો. અંતકાલે મૃગનું બાળક એને સાંભળી આવ્યું. વિચાર કરો, યમ યમ વાપી સ્મરણ ભાવમ ત્યજ્યત અંતે કલેવરમ. આ જીવાત્મા જેવા જેવા ભાવનું સ્મરણ કરીને દેહ છોડે છે એ જીવાત્મા એવા દેહને પામે છે. ભરતજીને આજ અંતકાલે મૃગનું બાળક યાદ આવ્યું છે, એટલે મૃગને પેટે જન્મ લીધો છે. નાની નાની શિંગડિયું, નાની પૂંછડી, ચાર પગ, ભરતજીમાંથી આવું બનાવી ગયું. બોલો, મૃગ થઈ ગયા, વિચાર તો કરો. અહીંયાની કથા નથી, આપણી કથા છે. તમારે કેટલા મૃગલા હોય, બે ચાર હોય, એમાં બંધાવું નહીં, નકર આ દશા થાય. ભરતજીને તો કાંઈ સ્વાર્થ નહોતો કે આ મૃગલું મોટું થાય એટલે મારી સેવા કરશે, એને તો કેવળ દયા હતી. દયાએ કરીને તો બિચારા બંધાઈ ગયા કે આનું હું પાલન નહીં કરું તો કોણ કરશે. આપણે તો કંઈક સ્વાર્થ હોય છે, સંસાર તો આખો સ્વાર્થથી ભરેલો. સ્વાર્થ વિના પ્રીતિ કોઈ કરતું નથી રે, કોઈ કોઈનું નથી. મનથી માનેલ કહે બધાય મારા, માની લે જીવડા તારા કે મારા. ઓલા મુવાની સંગાથે કોઈ જતું નથી રે, કોઈ કોઈનું નથી. કહો, આ સંસારની રીત આવી છે. માટે સંસારમાં વાસ્તવિક પ્રેમ કરવા જેવો ક્યાંય નથી ભગવાન સિવાય. સંસારમાં રહ્યો છો તે વ્યવહાર કરો, ઉપરથી બધું રાખો, હળી મળીને જો, સુખ શાંતિથી જીવન જીવો. પણ વાસ્તવિક તો ભગવાનમાં જોડાણા વિના જીવાત્મા ક્યારેય પરમ શાંતિ કે પરમ સુખને પામતો નથી. ભગવાનના દીકરાને જો આવું થતું હોય તો મારી ને તમારી તો શું વાત કહેવાની. કહો, ભરતજી તો ભગવાનના દીકરા હતા, તોય સાહે નહોતી. હે, વિચાર તો કરો, ભગવાનનો બાપ હોય કે ભગવાનનો દીકરો હોય, પણ કરેલા કર્મ એને ભોગવવા પડે છે. ત્યાં કોઈ લાગવગ હાલતી નથી. કહો, એ બધી અહીંયા લાગવગ હાલે છે. ત્યાં તો કોઈ પણ હોય એને ફળ ભોગવવું જ પડે છે. અજાણતામાં દશરથ રાજાએ શ્રવણને માર્યો તો અંતકાળે એને શ્રવણના મા બાપ દિવાલમાં દેખાતા હતા. અંતકાળે એને બધું યાદ આવ્યું. માટે ભગવાનના ભક્તોએ વાસ્તવિક પ્રેમ તો ભગવાનમાં જ કરવો. બસ સુખ જોતું હોય, આત્યંતિક કલ્યાણ પામવું હોય, એણે બધે પ્રેમ કર્યા ન કરવો. પ્રેમ કરવા જેવા તો ભગવાન છે, એમના ભગત છે. ભરતજી જ્યારે મૃગના દેહમાં આવ્યા ને તો જ્ઞાન રહી ગયું, ભજન બહુ કરેલું ને એટલે ખબર પડી ગઈ ને, ઓહો હું ક્યાં આવી ગયો, હું કરવા નીકળ્યો હતો ને મેં આ શું કર્યું, બહુ પસ્તાવો છો. એકાદશી આવે ને તો મૃગના દેહમાં એકાદશીનો ઉપવાસ કરે, આપણે મનુષ્ય દેહમાં કરતા નથી. બોલો, એકાદશી હોય ત્યારે પાંદડા કે ઘાસ એ મૃગલું કઈ ખાતું નહોતું અને રેડ્યા કરે છે, વિચાર કર્યા કરે છે, ઓહો ક્યાં આવી ગયો હું, શા માટે ઘર બાર સાર્વભૌમ સમ્રાટ રાજ છોડ્યું હતું. થોડા ટાઈમમાં એ દેહ પડી ગયો અને પછી જેની માસે એક બ્રાહ્મણ ને ત્યાં એ કથા અહીંયા આવે ને, સ્કુલાન સ્વામી લખે છે, એવા ધીરજ વાળા જાણો જડ ભરતજી હતા, તી આપે અત્યંત સમર્થજી, સહ્યા દુખ દેહ રહી ઉન્મતજી, કરે ઘર પર કામ તેમાં એક મતજી, એવા ધીરજ વાળા સ્વામી કે જડ ભરત જાણો. નામ તો એનું ભરત હતું પણ ગાંડાની પેઠે વરતતા એટલે હોવ એને જડ કહેતા હતા, જડ ભરત. આગલા જન્મમાં ભરત હતા, આ જન્મમાં જડ ભરત. બહુ સમર્થ હતા, જેવા તેવા નહોતા, છતાંય પણ દુઃખ સહન કરી અને ગાંડાની પેઠે વર્ત્યા. ઘરનું કામ હોય કે પરનું કામ હોય, અમે એક મત રાખતા હતા, આ મારું છે ને આ પારકાનું છે એવું નહીં, એક જ મતથી એનો વ્યવહાર હતો. ડાયા હોવા છતાંય ગાંડાની પેઠે વર્ત્યા, અખંડ ભગવાનમાં વૃત્તિ રહે એમ રહેવા લાગ્યા. મત રહિત મુનિ રહે મળે અન જેવું તેવું જમે, કોહ્યું કસાયું સડ્યું બગડ્યું બળ્યું ઉતર્યું ખાય દિન નીર ગમે. કોઈ શરીરમાં કોઈ ઘરમાં કોઈ સંબંધીમાં મમતા નથી, મમત રહિત આ મુનિ રહે છે. ઈ બ્રાહ્મણને 10 પુત્ર હતા, એમ 10માં ભરતજી હતા, નાના હતા બધાથી. થોડાક મોટા થયા એટલે ભણવા બેહર્યા. માસ્તર કે ભરત એકડો ઘૂંટો, ત્યારે ભરત કે ગુરુજી એકડો મારો ભૂહાઈ ગયો છે, કેદુ નો ઈ ઘૂંટું કે આ એકડો ઘૂંટું, કહો. ભણવા બેહર્યા પણ ભણ્યા નથી, એને ક્યાં ભણવાની જરૂર હતી, આ તો બ્રહ્મદર્શી હતા, અખંડ ભગવાનને ધારક હતા, અખંડ ભગવાનમાં રહેનારા હતા, દેહ દશાથી તો પર હતા, એટલે જેવું અન્ન મળે ને એવું જમતા હતા. માતા પિતા ધામમાં વહી ગયા પછી ભાઈ ભોજાય ન તો કાંઈ બહુ પડી ન હોય, એ હળ્યું બગડેલું ઉતરી ગયેલું બળી ગયેલું એવું કાંઈ હોય ને ખીચડું એ આપે, આ ખાય ને ભજન કરે, દેહની કોઈ જેને પરવા નથી. એક દિવસ એની ભાભીએ કીધું એના ભાઈને કે આ ભરત તો કાંઈ કામ કરતો નથી, ગાંડાની પેઠે આટા માર્યા કરે છે, નથી હરખા વાસણ માંડતો, નથી હરખા કપડાં ધોતો, નથી કાંઈ કરતો, માટે આને અહીંથી વાડીએ કાઢી મૂકો, એને કયો ખેતરે જઈને ધ્યાન રાખે. ભાઈએ તરત ભાભીએ કીધું એમ તરત આને ભરતને કાઢી મૂક્યા ઘરથી, કે જાઓ ખેતર જઈને રહેજો ને અહીંયા આવે ભાત ભાત તો જમજો, નહીતર એમનો માટા મારજો. હો શેનાવ સંસાર સ્વાર્થમય. સંસારમાં તમે કામ કરો ને તો જ તમને રોટલા આપે. હમણાં જો બે પાંચ મહિના આટા માર્યા હોય ને તો કે આ બગડી ગયો થાવ. સંસારમાં ભાઈ બહુ દુઃખ છે હો. તમે કમાણી ન કરતા ને ખોટ કરી હોય ને બીજું ત્રીજું કર્યું હોય તો બધા મેણા મારે, અને જો કમાણી કરીને લાવતા તો હવ ભાઈ ભાઈ કરે. કહો, સ્વાર્થ સિવાય કાંઈ સંસારમાં નથી. માટે જાણી તો રાખજો, એમાં બહુ બંધાતા નહીં. અમુક વસ્તુ જાણી હોય ને આપણે તો આપણને ખ્યાલ રહે કે ભાઈ આમાં બહુ બંધાવા જેવું નથી, હા આમાં કાંઈ માલ નથી. પણ જાણ્યો ન હોય, નકરો મોહ હોય તો ગમે ત્યાં જીવ બંધાઈ જાય છે. ત્યારે ભ્રાતે કહ્યું, જડ ભરતને રાખો ખરી ખેતરની ખબર. ત્યારે જડ ભરતજી જઈ રહ્યા ઉભા રાતમાં અડ, રાત દિવસ ત્યાં વાડીએ જ રહેવાનું છે. ખાવાનો મેળ નથી, પાણીનો મેળ નથી, કપડાનો મેળ નથી, હુવાનો મેળ નથી, કશી ચિંતા એને દેહની નથી. અને એને ભાવ્યું કે ભોજાઈ કોઈ કરી નથી, કે ભરતને વાડીએ મોકલ્યો છે તો બિચારો ત્યાં ટાઢે ઠરતો હોય છે, ખાધા વિના ભૂખ્યો છો હોય છે, કશું નહીં. ગાંડાને કોણ હાચવે કહો, ડાયાને હવ હાચવે. જડ ભરતજી તો અડર રાત દિવસ ખેતરે રહે છે. એમાં બાજરો પાક્યો હતો, ડુંડા બહુ મોટા મોટા આવ્યા હતા. જડભરતને કીધું, શકલા ઉટકારજો, ખાવા આવે ને તો બે હવા ન દેતા. આ તો દયાળુ, ચકલાનું ટોળું આવ્યું પંખીડાનું, એને તો ખાવા દીધા. ખાઓ, તમ તારા વાંધો નહીં, બધું ભગવાનનું છે ને. હે રામકા ચીડિયા રામકા ખેત, ખાઓ ચીડિયા પર ભરભર પેટ. તમ તારે ખાવા, બધું ભગવાનનું છે, ક્યાં આમાં મારું ને તમારું છે. મજા કરો ખાય. બોલો, પેલા બે પાંચ દી આવ્યા ને ત્યાં તો બાજરો બધો સાફ થઈ ગયો ડુંડામાં દાણા વાણા. અને આવડા ખીજાણાઓ, એ કે આ ધ્યાન નથી રાખતો, એને તને મૂક્યો તો કાઢી મૂક્યા. આવું પછી વાડીએથી રજા આપી દીધી, જા તારે જ્યાં રખડવું હોય ત્યાં રખડી જાય, વાડીએ તારે રહેવા નથી. તો અલમસ્ત જોગી, હારું છું કે બંધન ગયું. અતિશય ભૂલી શુદ્ધ અંગની, વર્તે છે અંતરે વર્તી. આપા પર ભાવ નથી ભાસતો, એવી ખરી કરી છે મતી. અખંડ ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખે છે, દેહભાન ભૂલાઈ ગયું છે. આપા પર એટલે આ મારું, ના પોતાનું ના બીજાનું એવો ભાવ નથી જેના હૃદયમાં. બસ જ્યાં જુએ ત્યાં રામજી, બીજું ન ભાસે. અખંડ બ્રહ્મદર્શી, જ્યાં દ્રષ્ટિ નાખે ત્યાં ભગવાન દેખાય છે. ચાર કરો લ્યો. એને પછી આપા પર ભાવ હોય ભાઈ, જ્યાં જુએ ત્યાં ભગવાન દેખાતા હોય. દેહના દુઃખને કાંઈ ગણતા નથી. મતિમાં રતી નવ રહ્યો, સુખ દુઃખ સંભવ વળી. એવી રીતે જડ ભરતજી સાચવે છે ખેતર ખળી. મતિમાં જરાય સુખ દુઃખનો સંભવ નથી, કે આટલું મને દુઃખ પડ્યું કે આટલું સુખ થયું, આજ ખાવા મળ્યું કે ન મળ્યું, કશું નહીં. બસ આમ રહી અને જ્યાંની રક્ષા કરતા હતા ખેતરની. પણ પછી તો આ લોકો કાઢી મૂક્યા, એટલે જંગલમાં ફરતા હતા. ફરતા ફરતા ચોર લોકોના હાથમાં આવી ગયા. ત્યાં તસ્કર નર આવીને જાલી લઈ ગયા જડ ભરતને. ઉભા રાખ્યા દેવીની આગળે તેને મારવા તરતને. કોઈ ભીલનો રાજા હતો ને, એણે એક માનતા કરેલી માતાજીની, કે હે માતાજી, દીકરો આપો ને તો તમને લીલું નાળિયેર ચડાવશું. તેને માણસોને માણા ગોતવા મોકલ્યો, જાઓ કોઈ પકડી લાવો. એમાં જડ ભરત તો જડ ભરત જંગલમાં રખડતા હતા, ભગવાનનું ભજન કરતા હતા, એ હાથમાં આવી ગયા, એ જાલીને લઈ ગયા. ઓલા કે ત્યાં લઈ જાઓ, તો તમને માતાજીને ચડાવી દેવાના. તો કે હાલો વાંધો નહીં, બોલો. ત્યારે ઓલો ભૂવો કહે છે કે નવરાવો ધોરાવો, આ નાતા જ નહોતા કોઈ દી, અલમસ્ત, અને દેહની ભાન જ નહોતું, પરવા નહોતી, નાવાની વાત ક્યાં આવે કહો. પછી નવરાવ્યા ને હારા હારા કપડાં પહેરાવ્યા ને એનું પૂજન કર્યું, ને પછી કે તારે કંઈ ખાવું છે તો કે ભૂખ તો છે, હોય તો લાવો, પણ પછી તને ચડાવી દેવાનો છે માતાને. એ કે વાંધો નહીં, તે હુખડી આપી તે જાજી ખાઈ ગયા. તમને કોઈને કીધું હોય કે તમને ખાવું હોય ખાઈ લો, પછી તોપને નાળસે બાંધવાના છે, તો કેમ થાય, ભાવે ખરું. હે, સુખદેવજી મહારાજને જનકરાજે જમવા બેહર્યા હતા, હો મણની શિલા કાચા તાતને તોળાય અને 56 પ્રકારના ભોજન પીરસ્યા, પડખે એ બેઠા ને પડખે આ બેઠા, કે જમો લ્યો, પણ કોઈ ભોજનનો સ્વાદ આવ્યો નહીં. જમી રહ્યા પછી કીધું હું જેમાં કાંઈ ખબર નથી, ઓલો પાણો તોળાતો હતો ને, એટલે ન્યાજ વૃત્તિ હતી કે એ પીડ્યો પડશે, હમણાં સેપો કાઢી નાખશે. આ ભરત તો સુખદેવ કરતા આની સ્થિતિ વધારે ઊંચી હતી. દેવીને આગળ જઈને ઉભા રાખ્યા છે. ત્યારે ચોર કહે પછી ચડાવીએ સારી પેઠે જમાડી સુખડી, ત્યારે જડ ભરત જમ્યા તરત વળી તે ઘડી. પછી તીખી તરવાર લઈ કરી હાથ ઉપાડ્યો હણવા કાત, તે દેખી ન શકી દિલે દેવી હાથ જાલી લીધો. આ જોવા ભુવાએ જામ તરવાર ઉગામીને માથું કાપવા, ત્યાં મૂર્તિમાંથી દેવી પ્રગટ થઈ ગઈ. એને એમ છું કે આવા ભગવાનના ભગતને આ કંઈક મારશે આવડા લોકો, બોલો. દેવી પ્રગટ થઈ ને ઓલાના હાથમાં ખડગ હતું ને એને પકડી લીધું, ને જેટલા ભુવાન બીજા ત્રીજા હતા ને બધાના માથા કાપી નાખ્યા. આને પગે લાગી દેવી કે આ પાપી લોકો તમને અહીં ક્યાં લઈ આવ્યા, તમે તો મહાન ભગવાનના ભગત છો, તમારો અપરાધ કર્યો છે. દેવીએ જડ ભરતની માફી માગી છે, હાથ જોડીને પગે લાગી. વિચાર કરો કેવા ભગત છે. પેલા બીજા જે ચડાવવાળા હતા ને બધા, એના માથા કાપીને એનું લોહી પીધું ને એનું માંસ ખાધું, ત્યારે દેવીની રીસ ઉતરી. કહો આવી ખીજાણી દેવી, ભગતને હેરાન કરે તો દેવી રાજી નથી થતી. કહો વાજો વાજ હાથ જાલી લીધો છે. પછી લીધી કરવાર કરથી તેણે કાયપા સર્વ નાશીશ, પીધું લોહી ખાધું માંસ ને ત્યારે ઉતરી દેવી નિરીશ. જોડી હાથ જડ ભરત આગળે કરે અતિ વિનંતી, તે વળી નિષ્કુળાનંદના નાથના વાલા તમને પીડા પાપીએ મળી. દેવીએ વિનંતી કરી છે હાથ જોડીને કે તમે તો ભગવાનના વાલાના વાલા છો, તમને આ પાપીએ પીડા છે, માટે ક્ષમા કરજો, તમારો અપરાધ થઈ ગયો હોય તો કહો. આમ જડ ભરત આવી રીતે ફરતા અને પોતે અંતરવર્તી કરીને અખંડ ભગવાન ભજતા હતા. એમ કહી દેવી ગઈ સમાયજી, નથી હર્ષે શોક જડ ભરતને કાંઈ. તે સમયે રાજા આવ્યો ત્યાંયજી, નામ રહુગણ બેસી શિબી કાયજી. લ્યો હવે દેવીએ આમ બધું કર્યું, પણ જડ ભરતને તેનો હર્ષે નથી ને એનો શોકે નથી, બોલો. કે ભાઈ આ દેવીએ રક્ષા કરી બહુ સારું છું, નહીતર માથું કાપી નાખે. એને એમ હતું કે આ દેહ પાડવાનો છે ને વહેલો મોડો, કાલ પડતો આ સો પડી જતો, તો દેહની પરવા હોય જ નહીં. ત્યાંથી છૂટાય છે અને પાછા જંગલમાં જતા હતા, તો રસ્તામાં રહુગણ રાજા કપિલ મુનિના આશ્રમમાં જ્ઞાન લેવા જતો હતો. હવે એમાં શિબિકામાં બેઠો હતો, તો એમાં એક ઉપાડનારો માંદો થઈ ગયો, ત્રણ જણાથી કાંઈ પાલખી હાલે નહીં. આ જાડા હતા, રુષ્ટ પુષ્ટ શરીર વાળા, આવડાએ પકડીને આને જોડી દીધા કે આ ઉપાડ્યો છે પાલખી. બોલો. સીબી કાનો બુઢા રથથી વાટમાં પીડ્યો માંદો આવી તેની ખોટ જાલી જડભરતને જોડિયા લીધા તે ઘડી દડી ડો. જડભરત જાળવે જીવ જંતુ કીડી મકોડી ન કચરાય દિલે તલપ તે દેખીને તે થડકરાય ન ખમાય. જોડ્યા તો ખરા જડભરતને, પાલખી લઈને આયલાય ખરા, પણ આ તો દિલના દયાળુ ને, રસ્તામાં કીડા મકોડા હોય ને કચરાય ન જાય એટલે જ્યાં કીડી મકોડી આવે ત્યાં ઠેકડો મારે, એ ઠેકડો મારે એટલે ઓલો પાલખી તો એમાં થડકો જબર લાગે. હા, આ તો જે ઘડીક થાય જ્યાં ઓળી કીડી આવે મકોડો આવે ત્યાં ઠેકડો મારે, અને એ રાજાથી સહન થાય નહીં ભાઈ. બોલો. ત્યારે ભૂપ કહે છે ભોઈને આવી કરો છો ઓળાઈ કેમ. ત્યારે ભોઈ કહે ભૂપાળને આ નવો કરે છે. અમે તો તેણે હરખાયેલી છી પણ નવો જોડ્યો છે ને એ અવળાઈ કરે છે, એ સીધો હાલતો નથી. કહો. ત્યારે નવા પ્રત્યે કહે નરપતિ અતિ વસમાં લાવી વચન. ત્યારે જડભરત બોલિયા સુણે વચન કહું રાજન. જડભરતજી પ્રત્યે આ પ્રહુગણ રાજા બહુ ખીજાણા છે. એકે તો આવ પતલો છો એટલે હાલી નહીં શકતો, કેમ મર્મમાં બોલે છે, તને ઘણા ટાઈમથી જોડ્યો એટલે થાકી ગયો હશે, પણ આ તો કાંઈ સાંભળતા જ નથી, આ તો બ્રહ્મરૂપ છે અને ગમે એ શબ્દ બોલે તો એ ગણતા નથી. પછી પેલા એ પાલખીમાંથી પગ બહાર કાઢીને ખંભા ઉપર લાત મારી છે જડભરતને. એ કે હું રાજા છું, હું પ્રજાને સુખી કરનારો છું, રાજાએ પ્રજાને હિત કરવાનું હોય છે. ત્યારે જડભરત કે રાજા એટલે હું, કે રાજા એટલે હું પ્રજાનું સુખ કરું, હું કેમ બધા કરે. તો કે તું જો પ્રજાને સુખ કરવા ઈચ્છતો તું રાજા જો તો આ બધાને હેરાન શું કામ કરશો, પાલખી જોડીને અંદર બેઠો હાલીને જવાય જ્ઞાન લેવા. કહો. ભરત કે તારી કરતા હું મોટો સમ્રાટ રાજા હતો, તારે તો શું રાજ છે. કહો. અવળાય જે મારા અંગની તે કહું હું સર્વે તુજને, તે જે જે કહ્યું તારી જીભથી તેનું નથી કાંઈ દુઃખ મુજને. બહુ માર્મિક વચન બોલ્યા ને રહુગણ રાજા. ત્યારે ભરતજી કહે છે કે ભાઈ તે મારા શરીર ઉપર જે કાંઈ માર્મિક વચનો કીધા છે એ હું કાંઈ સુખ દુઃખને માનતો જ નથી, હું આ દેહ જ નથી ને, હું તો આત્મા છું, બ્રહ્મ છું, અક્ષર છું, ભગવાનને રહેવાનું ધામ છું. તે કહ્યું જોયા તનને તેહ નથી આત્મામાં એક, દેહ દર્શી તો એમ જ દેખે જેને નથી અંતરે વિવેક. તે જ કઈ કીધું છે ને એ તો આ શરીરને કીધું છે, એ આત્મામાં એક કે નથી. દેહદર્શી હોય એને આ બધું લાગે છે, પણ જે આત્મદર્શી પુરુષો થઈ ગયા છે, આત્મામાં રમણ કરનારા છે, ભગવાનમાં રમણ કરનારા છે, એ લોકોને કોઈ દેહની નિંદા કરે કે સ્તુતિ કરે કે એનું કોઈ પૂજન કરે કે કોઈ તિરસ્કાર કરે, કારણ કે એ તો પરભાવમાં વર્તે છે. આવી બધી વાત કરીને ત્યારે રાજાને એમ થયું કે ના, કોઈ સામાન્ય વ્યક્તિ નથી, કોઈ જડ પુરુષમાં કોઈ મહાન વ્યક્તિ લાગે છે, આવું આ આચરણ કરતા હશે કોઈ મહાન પુરુષ. એમાં જનોય દેખી ગયા ખંભામાં. રાજા તો પાલખીમાંથી ઉતરીને તરત પગમાં પીડ્યો કે આ તો કોઈ બ્રાહ્મણ લાગે છે, અને બ્રાહ્મણ ને પાલખીએ જોડવાય તો બહુ અપરાધ કહેવાય મોટો. એટલે પાલખીમાંથી તરત ઉતરી પગમાં પીડ્યા છે. ત્યારે પુશુરાયે પીછાન પડી, લાગ્યા પાય પ્રણીપત કરી, ક્ષમા કરજો અપરાધ મારા, એમ કહ્યું અતિ કરગરી. રાજાને ખબર પડી કે આ સામાન્ય વ્યક્તિ નથી, આત્મા પરમાત્માને પહોંચેલા વ્યક્તિ છે અને કોઈ દેહ દશા જ નથી. આનો મેં બહુ મોટો અપરાધ કર્યો છે. બે હાથ જોડી દંડવટ કરીને રાજાએ માફી માગી છે. છતાંય જડ ભરતને તો એ માયલું કાંઈ નથી, એનો તિરસ્કાર કર્યો તોય કાંઈ નહોતું, અને માફી માગીને પ્રાર્થના કરી તોય કાંઈ નથી. અલમસ્ત છે. કહો કેવી સ્થિતિ કહેવાય? દેહમાં વર્તવાનું નહીં એટલે ખરા ખોટાની ખબર ખરી, નક્કી જણાય નિદાન, એના જેવું થાય આપણે ત્યારે પડે પૂરી પીછાન. ખરા ખોટાની ખબર ખરી, નક્કી જણાય નિદાન. સ્વામી આખ્યાન લખીને પછી એમ કે એક કડીમાં કે એના જેવું થાય આપણે તો ત્યારે ખરી ખબર પડે. લ્યો આ બધા આખ્યાનો લખ્યા સ્વામીએ ધીરજવાળા ભક્તોના, એના આખ્યાનોમાંથી આપણે એ શીખવાનું છે કે આપણા જીવનમાં ક્યારેક પણ આવા દેશકાળ આવે ત્યારે ધીરજ રહેવી જોઈએ. એ આ કથાનો અર્થ છે. ખાલી સાંભળીને વયું નથી જવાનું, કાલ ધર્મમાસ પૂરો થઈ જાય હે, પણ જીવનમાં જ્યારે સુખ દુઃખના સમૂહ આવે, ગમે વિપત્તિ આવે, ત્યારે આ ભક્તોના આખ્યાનો આપણા જીવનમાં યાદ રાખી અને ધીરજતાથી દુઃખને સહન કરવું. સ્વામી અહીંયા એક ભીંડાનું દૃષ્ટાંત આપે, ભાદે વડ ભીંડો તડો વડે છે, સામુ વડથી વધે છે વિશેક, નિષ્કુળાનંદ ન મૂળિયાની અંતે ટકે નહીં ટેક. ભણતાથી પાઠ આવતો આંબાન ભીંડાનો ખબર છે, અમારે આવતો તમારી વખતમાં એક ને ખબર. એક નદીને કાંઠે આંબો હતો, ચોમાસું આવ્યું એટલે ભીંડાના બીજ ત્યાંથી આવ્યા તણે, એને હેઠે ભીંડો ઉગ્યો, રોજ ચાર આંગળ વધે. એક દી ભીંડાએ આંબાને કીધું, ખહી જાયજો, હા તું ખહી જાયજે, આડો આવતો ને તારી ડાળ વીંધી નીકળી જાયશ. આંબો કે ધીરજ રાખ, ધીરો રે ભાઈ, મારી ડાળ સુધી પહોંચી લે હું ખહી જઈશ. અને એમાં ભાદરવાનો તાપ પડવા મળ્યો, એવો તાપ પડ્યો ને તો ભીંડાનું ડોકું મવડાઈ ગયું, ન મૂળિયા, મૂળ નાખેલા ઝાડવા હોય ને ગમે એટલા કાળ પડે તો હુકાય નહીં. બાકી આ ભીંડા ને બીજા ત્રીજા છોડવા છે ને એને તો આઠ દી પાણી ન મળે, લંગાઈ જાય ને હુકાઈ જાય. પછી આંબાએ કીધું, કેમ હવે ફેરવી નાખું મારું સ્થાન? તો કે ન્યાન્યા રહેવા જ, હવે હું વળી ગયો છું, મારું પીર્યું, ન મૂળિયાની અંતે ટકે નહીં ટેક. માટે મૂળ ઊંડા હોવા જોઈએ ભગવાનના ભગતના, આંબાની જેમ મૂળ ઊંડા હોવા જોઈએ. ઉપર સલી નહીં ભક્તિ કરવાની, ઉપર સળો નહીં સત્સંગ કરવાનો. ગમે એવા દેશકાળ આવે તો એ સત્સંગમાંથી ન ડગીએ, એ મૂળવાળો સત્સંગ કહેવાય. હું હા એ મૂળિયા નાખી ગયેલો સત્સંગ. ઘડી બગડીમાં તો દેશકાળ આવે ને આપણે મંદિરે આવતા બંધ થઈ જાય ને, સત્સંગમાંય બંધ થઈ જાય, ભગવાનનો આશ્રય મૂકી દઈને, દોરામાં માનવા મળીને, ક્યાંક બીજે ત્રીજે આસ્થા આવી જાય, એ બધા નવ મૂળિયા કહેવાય. મૂળ વિનાનો સત્સંગ ટકે નહીં લાંબો ભાઈ, દેશકાળ આવે એટલે. આંબો હોય કે લીમડો હોય કે બાવળ હોય, એના મૂળિયા ઊંડા હોય વડલાના, એ કોઈ દી તમારે કાળ પડે તોય ઉકાય નહીં. એમ સ્વામી આવા બધા દ્રષ્ટાંત ગામડાના ગોતી લાવે. જુઓ ખ ખરા ખોટાની સામે કે ખબર ક્યારે પડે, દેશકાળ આવે ત્યારે પડે કે ખરો ભગત છે કે મૂળ વિનાનો છે. હા, ગમે એવા દેશકાળમાં પણ અડગ ઊભા રહે એ ખરો ભગત કહેવાય. પછી રાજાને છે ને જ્ઞાન આપ્યું છે કે રાજા તું દેહનો જે ધર્મ છે, દેહનો અભિમાન છે એ તું છોડી દે અને આત્મામાં સ્થિતિ કર. પછી આને ભાગવતના પંચમ સ્કંધમાં બહુ લાંબી કથાથી જ્ઞાન આપ્યું છે ભરતજી. ને રહોગણ રાજાને જ્ઞાન થયું છે. આ પહેલાંના આવા મોટા મોટા રાજાઓ પણ રાજ કરતા છતાં જ્ઞાન લેવા જતા, ઋષિ મુનિઓ પાસે. કહો, આજ કોઈ પૈસાવાળો સાધુ પાસે જાય જ્ઞાન લેવા? એમ માને આપણને ક્યાં જ્ઞાન નહીં, આપણે તો બહુ જ્ઞાની છીએ. હા, આપણે શું જ્ઞાનની જરૂર છે? આટલા બધા પૈસા કમાણા, આટલી બધી આપણી બુદ્ધિ છે, આટલા બધા લોકો આપણને માને છે, આપણે પછી જ્ઞાન કોની પાસે લેવા જવું? કહો, વિચાર તો કરો. આ સાર્વભૌમ સમ્રાટ રાજાઓ પણ જ્ઞાન લેવા જતા હતા ઋષિઓના આશ્રમમાં. એને ખબર હતી કે આ લોકના વૈભવ તો એકવાર કાળના ઝપાટે ઉડી જાય છે, પણ ભગવાનનું જ્ઞાન, આત્માનું જ્ઞાન જો મેળવ્યું છે ને તો શાશ્વત સુખના ભોગતા બની જાઓ. અહીંયા તો કેટલી ઘડી મોજો કરશું કહો? અહીંયા તો આપણે હવે મહેમાન તરીકે આવ્યા છીએ, ખબર છે તમને, મહેમાન તરીકે આવ્યા છીએ. મહેમાનને પછી ઘર ધણીને ઘેર બહુ રહેવાનું ન હોય, બે દી, પાંચ દી, આઠ દી, વધારે વધારે. જૂના જમાનામાં મહેમાન ગતિ કરતા હતા ત્યારે પછી ભૂકો બધો ખૂટે ને પછી ઓલા જાય ઘેરે, જે લાડવા બાડવા બને ને ગાંઠિયા ને બધો ભૂકો ખૂટી જાય પછી ઓલા કે હવે જઈ કહો, ત્યાં સુધી મહેમાન ગતિ કરતા. માટે જડ ભરતે રહુગણ રાજાને જ્ઞાન આપી અને સુખ્યો કર્યો છે, એનું દેહાભિમાન ટાળ્યું છે. હવે સ્વામી વાત લખે છે સુખદેવજીની. સુખદેવજી મહારાજ થઈ ગયા ને, જન્મતાની વેદ ભાઈ ગયા. મહારાજે સુખદેવ અને જડભરતની વાતો વચનાર્થમાં ઘણી કરી છે. પરોક્ષમાં મહાન ત્યાગી થયા હોય ને તો બે થયા છે, સુખદેવ અને જડભરત. ટેક એક નેક સુખજીની સારીજી, મતી હતી મોટી સૌને સુખકારીજી, ગજપુર આવ્યા રાય પાસે વિચારીજી, પંથમાં પીડા પાયમાં મુનિ ભારીજી. ગજપુર એટલે દિલ્હી, પરીક્ષિતનું કલ્યાણ કરવા આવ્યા ને ત્યારે રસ્તામાં લોકોએ બહુ પીડા આપી છે, બહુ પીડા કરી છે, બહુ હેરાન કર્યા છે. ભારે પીડા પામ્યા પરથી કરી બહુ બહુ ઉપહાસ, ઉન્મત્ત જાણી કહે કઠણ વાણી, ડરાવે દેખાડી ત્રાસ. કોઈ નાખે ગોબર ઠોબર પેશાબ ઈટ પાણા કઈ, કોઈ સંચારે છે સરિયા પાપી નર પૂઠમાં લઈ, કોઈક તાળે તાળી પાડે પમાડે દુઃખ વિમુખ ઘણું, શોક હરખ તેનો સુખજીને નથી અંતરની માયણું. કહેતા નથી તેનું કોઈને જાણી જગત ના જીવય જાણ, એવા થકા એવા નરેશ પાસે કર્યું રાજાનું કલ્યાણ. અજ્ઞાની પ્રજા છે ને લોકમાં, ગમે ત્યારે મોટા પુરુષ આવે છે આ લોકમાં ત્યારે એને દુઃખ જ દીધું છે. સેવા તો કોકે જ હશે, બાકી બધા એને હેરાન જ કર્યા છે. એ જડ ભરત હોય હોય તો ભલે, સુખદેવજી હોય તો ભલે, ને આપણા નંદ સંતો હતા તો ભલે. બસ આ સમાજ છે ને એ બસ બીજાને દુઃખ દેવામાં જ સમજે છે, હેરાન કરવામાં જ સમજે છે. એને ઓળખે કોણ કહો? એ હસ્તિનાપુરમાં આવ્યા ત્યારે બજારે કોઈ સાણ નાખ્યું છે, કોઈ પેશાબ માથે નાખ્યો છે, કોઈ ઈટ પાણા, કોઈ હરિયા ભોંક્યા છે, બોલો, કોઈ તાળી પાડે છે, કોઈ હાસી મશ્કરી કરે છે. સુખજીવને એનો કોઈ હર્ષ શોખ નથી. એ તો વસ્ત્ર પણ પહેરતા નહીં, જેને દેહનું ભાન જ નહોતું, બોલો, દિગંબર અવસ્થામાં રહેતો. અને જન્મતાની સાથે ભાગ્યા, 12 વર્ષ માતાની ઉદર માર્યા. વ્યાસે કીધું કે બેટા બહાર નીકળ, તારી મા મૃત્યુ પામશે. તો કે માયા હંકેલો, પછી બહાર નીકળું, મને માયાની બીક છે. એક ક્ષણવાર માયા હંકેલી તો 88,000 સિદ્ધ થઈ ગયા એક એટલે જ વખતમાં. સુખદેવજી મહારાજ એવા જ્ઞાની હતા, વૈરાગ્યવાન હતા, જેને દેહનું ભાન નહોતું. પરીક્ષિત જ્યારે એને ખબર પડી કે મારું મૃત્યુ થવાનું છે, ત્યારે એ રાજનો ત્યાગ કરી અનશન વ્રત લઈને ગંગાને કાંઠે આવીને બેઠા. બધા ઋષિમુને એને પૂછ્યું કે મારું 7 દિવસમાં કલ્યાણ થાય એવો પ્રયત્ન બતાવો, ઉપાય બતાવો. ત્યારે ઘણાએ કીધું કે આ દાઢીયું ધોળી થઈ ગઈ અને 70-70 વ્રત થઈ ગયા, તો હજી અમારા કલ્યાણનું નક્કી નથી, તું 7 દિવસમાં કલ્યાણ લેવા આવ્યો, ક્યાંથી થાય ભાઈ? પછી ભગવાનને પ્રાર્થના કરી છે કે મહારાજ, મને કોઈ મારું કલ્યાણ કરે એવા ઋષિ નહીં મળે. ભગવાનની આર્તન આદે પ્રાર્થના કરી છે એટલે ભગવાને સુખદેવજીને હૃદયમાં પ્રેરણા કરી છે કે જાઓ સુખદેવજી, જાઓ તમે અને પરીક્ષિતનું કલ્યાણ કરો. સુખદેવજી આવ્યા ને રાજા ઊભા થયા, પગે લાગ્યા છે, દંડવટ કર્યા છે. રાજાએ પ્રાર્થના કરી છે, મહારાજ 7 દિવસમાં મારો મોક્ષ થાય એવું મને કંઈક કથા સંભળાવો, એવું જ્ઞાન આપો. હું મૃત્યુથી ભયભીત બનેલો આત્મા છું, મારે મૃત્યુથી બચવું છે. ત્યારે પરીક્ષિત રાજાને કીધું કે બેસો સામે, ભગવાનને સંભાળી, ભગવાનના ચરિત્ર તમને સંભળાવું છું. હાથને 4 દિવસમાં તારી મુક્તિ કરી દો. 7 દિવસ તો જાજા થાય, બોલો. અરે ખટવાંગનું તો 2 ઘડીમાં કલ્યાણ કર્યું, વિચાર તો કરો. 2 ઘડી એટલે 48 મિનિટ. સાધુ મળે તો 2 ઘડીમાં કલ્યાણ કરે, તો 7 દી તો ઘણા કહેવાય ને. તો એ પછી અને ભગવાનના ચરિત્રો માંડ્યા કહેવા, પણ જ્યારે રાસ પંચાયતની કથા કીધી ને એટલે તરત સુખદેવજીની કથા સાંભળતા અને સંશય થયો કે ધર્મરક્ષક ભગવાને પરદારાનો સંગ કરીને ધર્મનો કેમ ભંગ કર્યો. સુખદેવજીએ રસની કથા પછી બંધ કરી દીધી. ભગવાન છે અગ્નિ સ્વરૂપ છે, ભગવાન નિર્દોષ છે એવું સમજાવી અને બીજી કથા પછી કીધી છે. પાત્ર નહોતા ને, પાત્ર વિનાની કથા જીરવાય નહીં. કથા સાંભળવાના પાત્ર બનવું પડે છે, કહો. પાત્ર વિના એ ન ભગવાનની લીલા જીરવી શકાય. શંકા થઈ જાય, ભગવાને આમ કેમ કર્યું? અરે ભગવાન તો જે કરે જીવના કલ્યાણ માટે કરતા હોય છે. ભગવાનની કોઈ પણ ક્રિયા કે કોઈ પણ લીલા એમાં જીવનું કલ્યાણ સમાયેલું હોય હોય ને હોય જ. પણ આપણે અજ્ઞાની હોવાથી આપણે એનું જ્ઞાન હોતું નથી. આપણને એમ થાય ભગવાન થઈને આમ કેમ કર્યું છે, એ જે કરતા હોય એમાં જીવનું કલ્યાણ હોય છે. આગે વ્યાસને આપ્યો જેણે ઉત્તર જન વન મારી, આવરણ રહિત આત્મદર્શી એવા સમર્થ સુખજી સહી. સમર્થ પણ એ સર્વે સહ્યું, અસમર્થ સહે તેનું શું કહીએ? આજ તપાસો આપણું એના જેવા નથી કે છે. વ્યાસ નારાયણ વાહે આવ્યા ને જયારે ઉત્તર માગ્યો ત્યારે સ્થાવર જંગમમાં રહીને બોલ્યા. સંબંધિયારે બોલાય નહીં ત્યાગીએ, એટલા માટે સ્થાવર જંગમમાં રહીને ઉત્તર આપ્યો. એવા આત્મદર્શી, કોઈ આવરણ નહોતું એને. એ સમર્થ હતા તો એટલું સહન કર્યું. તો સ્વામી કહેવાય આપણું તપાસો, એક આખ્યાન લખીને આપણું તપાસવાનું કેસ કેમ થાય? ઘડીએ ને ઘડી એમ કે આપણું તપાસો, આપણું તપાસવું પડે ને. આજ આપણું તપાસો સ્વામી, કે એના જેવા છીએ કે નથી. ભક્તની રીત જો, ભક્તમાં જન જાણો જોઈએ જરૂર. પોતાની રીત પર હરિ પરિ હરિદાસ ન કરવી દૂર. સ્વામી કહે છે ભક્તની રીત તો ભક્તમાં હોવી જ જોવે. એ જાણી લેવું જોઈએ કે ભગત થયા છે એટલે આપણામાં ભગતની રીત હોવી જોઈએ. એ રીતને પરહરી આપણે છોડી દઈએ ને પછી હરિદાસ કહાવીએ આપણે તો સ્વામી કે અજ્ઞાન છે. હરિદાસ થઈને રહેવું ખરા અર્થમાં. ઓ હરિદાસ ક્યારે થઈ? ભક્તની રીતમાં રહીએ તો હરિદાસ, નહીતર તો દેહદાસ. વેશ લેશ લેવાય નહીં શાહુકાર નરેશ નું સુખ, વેશ લેશ લેવાય નહીં શાહુકાર નરેશ નું સુખ. બોલી દેશી તો બહુ જ કરે, બોલી દેશી તો બહુ એમ જ કરે, પણ દામ હુકમ નું રહે દુઃખ. કોઈ વેશ લઈ લે શાહુકાર નો અને રાજા નો, કપડા પહેરલે એટલે રાજા બની જવાય ને, કપડા પહેરલે એટલે શાહુકાર થઈ જવાય, પણ બે વાતનું દુઃખ રહે. શાહુકાર હોય એની પાસે દામ હોય, પૈસો હોય, અને રાજા હોય એની પાસે હુકમ હોય, એનો હુકમ હોવ માને. વેશ તો લીધો પણ આ બે ની ખોટ પડી. કહો શાહુકાર કઈ કપડા પહેરવાથી થઈ જવાતું નથી, રાજા કઈ કપડા પહેરવાથી થઈ જતું નથી, એમ ભગત પણ કઈ બહારના ચિહ્નોથી થઈ જવાતું, કંઠી પહેરીને, તિલક ચાંદલો કરીને, મંદિરે આવીને, માળા કરી, હવે આપણને ભગત માને. એ તો બહારની રીત છે, ખાલી વેશ છે ભગતનો, પણ વેશ છે કઈ ભગતનું સુખ લેવાય નહીં. આપણે બોલીએ એવું ને દેશી એવી કરી, રાજા જેમ કરતા એમ કરીને શાહુકાર, પણ હવે દામ ને હુકમનું દુઃખ રહે. કહો એમ ભગતપણું ન હોય તો પછી આ બધું દુઃખ રહેશે. ઓઢી અજીન અંગે સિંહનું જંબુક કરે જેમ જોર, નિષ્કુળ આનંદે વાતનો અંતે નહીં આવે નોર. એ સિંહનું ચામડું ઓઢ્યું, જંબુક એટલે શિયાળી, અને એમ માનવા માંડ્યો હું તો સિંહ છું, સિંહે ત્રાડ મારી તેણે મારી, ત્યાં લાળી થઈ ગઈ. એમ ભાઈ ભગત નો વેશ લઈ લઈ પણ ભગત થવાતું. આમ સ્વામી કહે છે આપણે કઈ કહેતા નથી. હા તો બધું નિષ્કુળાન સ્વામીનું છે, મારે તમારે બધાને બનવાનું છે. આ સ્વામી કેવું કહો, વક્તાને શ્રોતા રહેવું પડે છે તો એને કથા ઉતરે. હા વક્તાથી નગરો હામાને જ કીધા કરે અને પોતે કાંઈ ગ્રહણ ન કરે તો એને કામની નહીં કથા કાંઈ. ભાઈ કહો માટે આવા મોટા પુરુષો અને ભગવાન જે કાંઈ કહેતા એ બધા જીવ માટે હોય છે. માટે આપણે ખરા અર્થમાં ભગત થાય કહો એમ સ્વામી કહેવા માંગે છે કે ભાઈ ખરા અર્થમાં ભગત થાય જો. વેશ લીધોનો વાંધો નથી, વેશ ભજવજો. હા તો ખરા અર્થમાં મહારાજ આપણને ભગત માનશે. કારણ કે હવે આ ધીરજ આખ્યાન પૂરું કરવાનું છે એટલે આ બે કથા ટૂંકમાં લીધી. હવે બે પાંચ દી રહેશે ને એટલે પૂરું કરી દઈએ, પણ આમાંથી એકાદી કડી જો આપણને અડી જાય તો કામ થઈ જાય, બરાબર ને? માટે અહીંયા જડ ભરત અને સુખદેવજીની કથા પૂરી થાય છે. આગળની કથા આપણે આવતીકાલે સાંભળશું. સજાનંદ સ્વામી મહારાજ.